मंगलाचरण
नमो हरिहंतानं नमो तेजानं नमो आययानं नमो भुवजायानं नमो लोये सवतामूलं मोक्षमार्गस्य नेतारं वेतारं कर्म भूकृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे सद्गुणलब्धये।
આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનો ત્રીજો અધ્યાય જે પર્યાય અધિકાર છે એની ચર્ચા આપણી ચાલે છે। આપણે ગત અનેક ક્લાસમાં આ પર્યાય અધિકારમાં એની સ્વભાવ પર્યાય, વિભાવ પર્યાય, વ્યંજન પર્યાય, અર્થ પર્યાય આદિ ગણાનો સ્વાધ્યાય આપણે થઈ ચૂક્યો છે। છેલ્લા ક્લાસમાં આપણે કેવલ જ્ઞાન એનાથી પ્રરૂપિત દિવ્ય ધ્વનિ અને કેવલ જ્ઞાની ભગવાનને જે યોગનું કામ છે એનાથી કેવી રીતના દિવ્ય ધ્વનિ સાથે નિમિત્ત નૈમિત સંબંધ થાય છે અને એ ગ્રહણ કરીને જીવોને કેવી રીતના ઉપદેશ મળે છે એની આપણે આખી થોડી ડિટેલમાં ચર્ચા થઈ। હવે આજથી એક નવો ટોપિક થોડો ચાલુ થાય છે, એ છે કર્મબંધના કારણો। આપણે પેજ નંબર 104 ક્વેશ્ચન નંબર 299 ઉપર છે, પેજ 104 ક્વેશ્ચન 299। જેની જેની પાસે બુક હોય પહેલા એક ટોપિક આપણે જોઈ લે, આપણે આ જે બોર્ડ ઉપર લખેલું છે એ આપણે કદાચ ઘણા બધા ક્લાસ ચાલશે, કદાચ 3-4 ક્લાસ સુધી આ ચાલશે, પણ એક તમને એક ઓવરઓલ આખી રૂપરેખા મળી જાય, પછી આપણે જે ડિટેલમાં જશું તો તમને એક આઈડિયા આવે કે કયા કયા કોન્ટેક્સ્ટમાં આપણે જઈ રહ્યા છીએ। જો ક્વેશ્ચન 299 થી જુઓ તો કર્મબંધનના કારણો કયા, તો સૌથી પહેલા તો એ કર્મબંધન સમજવા માટે ઉપર લખ્યું કે કર્મના ત્રણ પ્રકાર, કર્મના કેટલા પ્રકાર છે, ત્રણ પ્રકાર કયા છે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ। હવે આપણે ચાલે તો છે પર્યાય અધિકાર, બેન જરાક આગળ આવી જાઓ ને અહીંયા ઘણી જરા, જો આપણે ટોપિક તો ચાલે છે પર્યાય અધિકાર, તો પર્યાયમાં વચમાં કર્મ ક્યાંથી આવી ગયા, આપણે પર્યાય ચાલે છે, પર્યાય ચાલે છે તો કેવલી ભગવાનની વાત કરી, તો કેવલી ભગવાનનું કેવલ જ્ઞાન એ કઈ પર્યાય છે, કયા દ્રવ્યની કયા ગુણની કઈ પર્યાય છે, જીવ દ્રવ્યની જ્ઞાન ગુણની સ્વભાવ અર્થ પર્યાય। તો હવે સડનલી કર્મ વચમાં આવ્યા, તો કર્મ કયા દ્રવ્યની, એટલે પહેલા તો કર્મ પર્યાય છે કે કર્મ શું છે, કર્મ પર્યાય છે, દ્રવ્ય છે કે ગુણ છે, કર્મ આયુષ્ય પર્યાય છે, કર્મ તો પાર્ટિકલ જેવું નથી જે આવીને ચોંટી જાય છે જીવને અને પછી ફળ આપે છે એવું નથી, જો આ સમજવા માટે આપણે અહીંયા થોડુંક બેઝિક થી લઈએ, કે અહીંયા જે વાત કરી તો થોડું આગળથી વાત કરી ને કે કર્મ કોને કહેવાય, તો આપણે એને સમજવા થોડું બેઝિક થી લઈએ કે કર્મના ત્રણ પ્રકાર, એક છે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ન કર્મ। જો આપણે સમજવા માટે પહેલા અહીંયા જોઈ લઈએ કે આ દ્રવ્ય કર્મ છે એ કયા દ્રવ્યના કયા ગુણની કઈ પર્યાય, ફરીથી વિચાર કરો, દ્રવ્ય કર્મ એટલે શું છે, આઠ કર્મ છે, દ્રવ્ય કર્મ એટલે આઠ કર્મો છે, એ આઠ કર્મ શું છે, એ આઠ કર્મ એવી કારમાં વર્ગણા જે વિશ્વમાં ભલે ફેલાયેલી છે એ આવીને જયારે જીવના ભાવનું નિમિત્ત પામીને એ આવીને જીવને ચોંટે છે અને કર્મ રૂપે પરે, એટલે આ દ્રવ્ય કર્મ એકચ્યુઅલી પુદ્ગલ દ્રવ્ય છે, ખ્યાલ આવે છે, દ્રવ્ય કર્મ એક પુદ્ગલ દ્રવ્ય છે, ખ્યાલ આવ્યો, ઓકે। હવે પુદ્ગલ દ્રવ્યમાં એ પરમાણુ છે કે સ્કંદ છે, પરમાણુ ને સ્કંદ તો યાદ છે કે નહીં, પરમાણુ કોને કહેવાય, ઇન્ડિવિજ્યુઅલ
આટમો એક જ પરમાણુ રહે અને કણ કોને કહેવાય?
જે
ઘણા બધા પરમાણુ બનીને બને. તો આ કર્મ શું છે? પરમાણુ છે કે કણ? સ્કંદ છે. તો સ્કંદ હોવાથી એ એની વિભાવ પર્યાય છે. ખ્યાલ આવે છે ને? ઓકે. આ દ્રવ્ય કર્મ ગુણ કેમ નથી? કેમ કે ચેન્જ થાય છે. વેરી ગુડ. આ દ્રવ્ય કર્મ ની અવસ્થા ચેન્જ થયા કરે કે ગણિતમાં તો કારમાં વર્ગણા આવું છે હતી. સી વેન ઇટ ઇઝ ફ્રી ઇન સ્પેસ, કોઈ જીવ સાથે એસોસિએટેડ નથી, તો એને કારમાન વર્ગણા કહેવાય. ખ્યાલ આવે છે? અને જયારે કોઈ જીવ સાથે બંધાય તો એને કર્મ કહેવાય, દ્રવ્ય કર્મ. ખ્યાલ આવે છે? ઓકે. તો હવે જીવ સાથે બંધાય છે અને છૂટે છે એટલે એમાં પરિણામન થાય છે ને, એટલે એની પર્યાય છે. તો પર્યાય છે તો કઈ પર્યાય છે? વિભાવ પર્યાય. કેમ વિભાવ? કેમ કે કર્મ. આટલું ક્લિયર છે? પેજ નંબર 104. અત્યારે ફેસબુક માંથી નથી જોતા આપણે, એમ જ જોઈએ. ઓકે, વન સેકન્ડ. આ યુનિવર્સમાં દેર આર મેની ડિફરન્ટ ટાઈપ ઓફ સબસ્ટન્સ, કરેક્ટ? લાઈક વી ઓલ આર સબસ્ટન્સ. આપણે બધા એક દ્રવ્ય છે, જેવી રીતના ડસ્ટર પણ એક દ્રવ્ય છે, બરાબર ને? કોઈ પણ વસ્તુ જે વિશ્વમાં એક્ઝિસ્ટ કરે છે એ દ્રવ્ય છે, બરાબર? હવે આ ડસ્ટર જે છે એ ઇન્ડિવિજ્યુઅલ દ્રવ્ય નથી, ઇટ ઇઝ અ ક્યુમ્યુલેશન ઓફ મેની મેની સ્મોલ ફર્માન. અને આ જીવ છે એ ઇન્ડિવિજ્યુઅલ દ્રવ્ય છે, બરાબર? કેમ કે જીવ આ ઉદગલમાં એસોસિએટ થવાનો ને ડિસોસિએટ થવાની પ્રોપર્ટી છે. જીવમાં એવું નથી, જીવ એકલો સ્વતંત્ર જ રહે છે. તો આ જીવ એક દ્રવ્ય છે, એવી રીતના ડસ્ટર પણ એક દ્રવ્ય છે. એવી જ રીતે આ વિશ્વમાં એવા સ્મોલ પાર્ટિકલ્સ છે જેને કારમાન વર્ગણા કહેવાય. એન્ડ ધીઝ આર નોટ વિઝિબલ, ધે આર ટુ સ્મોલ ટુ બી વિઝિબલ વિથ અવર આઈ. પણ એને વિશેષ જ્ઞાનમાં જાણી શકાય, અવધિ જ્ઞાન, મહાપર્યાય જ્ઞાન ને કેવળ જ્ઞાનમાં એને જાણી શકાય. હવે જયારે જીવ કઈક ભાવ કરે છે, કોઈ પણ સારા ભાવ કે ખરાબ ભાવ, તો એ પરમાણુઓ આવીને જીવ સાથે જોડાઈ જાય, જીવ સાથે ચીપકી જાય છે. ઇન અ વે જીવ સાથે એક ક્ષેત્રમાં અવગાહના કરે અને એને દ્રવ્ય કર્મ કહેવાય. એને નોટ ધ પ્રોસેસ, ધ સબસ્ટન્સ ઇઝ કોલ્ડ દ્રવ્ય કર્મ. જેવી રીતના આપણે આખા દિવસ રસ્તામાં પોલ્યુશનમાં અને બધે ફરતા હોઈએ, તો વી હેવ સમ ડર્ટ એક્યુમ્યુલેટેડ ઓન આર ફેસ, રાઈટ? સિમિલરલી આપણે આખો દિવસ જે સારા ખરાબ પરિણામો કરીએ છીએ, એને કારણે એ ડર્ટ આવીને આત્મામાં ચીપકી જાય. ખ્યાલ આવે છે? એને દ્રવ્ય કર્મ કહેવાય છે. હવે લાઈક ડર્ટ ઇઝ ઓન્લી અ ટેમ્પરરી સ્ટેટ ઓફ કર્માનું ને. હમણાં ચીપકી ગઈ છે, આપણે ઇફ વી ટેક અ શાવર, આપણે નાહીએ તો એ નીકળી જતા, બરાબર કે નહીં? એવી જ રીતે કર્મ પરમાણુ પણ હમણાં ચોંટેલા છે, પણ જીવ સમ ટાઈપ ઓફ પ્યુરિફિકેશન પ્રોસેસ માંથી જાય તો એ નીકળી જાય. ખ્યાલ આવે? હવે એ શું પ્રોસેસ એની પછી ફળ થઈને પણ નીકળી જાય, રાઈટ? એ જે રીતના સિમિલરલી ઓલું જે ડર્ટ પાર્ટિકલ છે, ઇફ યુ યુઝ યોર હેન્ડકરચીફ ને વાઇપ કરો તો નીકળી જાય. ઇવન દો ઇટ નોટ કમ્પ્લીટલી કમિંગ આઉટ, થોડાક રહે છે, થોડાક નીકળી જાય. સિમિલરલી ઓલું ફળ આપીને અમુક નીકળી જાય છે, અમુક રહે છે, રાઈટ? પણ દે આર એક્ઝેક્ટલી લાઈક ઓલું ડર્ટ જે આવીને ચીપકી ગયું છે ને, એવી રીતના આ આવીને આત્મા સાથે ચીપકી ગયા, રાઈટ? સો દેટ મીન્સ કે એક ઉદ્ગલ દ્રવ્યની એક પર્યાય, પર્યાય એટલે ઉદ્ગલ દ્રવ્યનું એક ફોર્મ છે જે અત્યારના આવીને આપણી સાથે ચોંટે. હવે આ ભાવ કર્મ શું છે? આ દ્રવ્ય કર્મ તો પરમાણુ છે, એટમ. આ ભાવ કર્મ શું છે? વેરી ગુડ. આ જીવના ભાવો છે, આ જીવના શુભ કે અશુભ ભાવો, થોટ પ્રોસેસ, આપણી ફીલિંગ. આપણે જે ઇંગ્લિશ શબ્દોમાં કેવું એને કહી શકીએ, સી વોટ એવર વી હેવ ફીલિંગ, ફિલિંગ માંથી જ્ઞાન ને કાઢી નાખો, પણ એમાંથી ઇમોશનલ પાર્ટ જે છે એ આ ભાવ કર્મ. ખ્યાલ આવે છે? ઓકે. તો હવે કયા દ્રવ્યની પર્યાય છે? જીવ દ્રવ્યની પર્યાય છે. વેરી ગુડ. આ જીવ દ્રવ્ય નું પર્યાય. અને સ્વભાવ છે કે વિભાવ છે? વિભાવ પર્યાય. કેમ વિભાવ છે? કેમ વિભાવ છે? નોટ ડિપેન્ડન્ટ ઓન ઇવેન્ટ. આ જે ભાવ કર્મ જે છે ખાલી સંસારી જીવને છે. જે કેવલી ભગવાન થઈ ગયા એમને હવે ખાલી કેવળ જ્ઞાન જ છે. એમને કોઈ ઇમોશન કે કોઈ એવા એવી જાતની ફિલિંગ છે નહીં જેનાથી કર્મ એમને આવે. ખ્યાલ આવે છે ને? હવે આ દ્રવ્ય કર્મ અને આ ભાવ કર્મ વચ્ચે એવું કો ઇન્સિડેન્ટલ કોરિલેશન છે કે જયારે જયારે ભાવ કર્મ થાય ત્યારે ત્યારે દ્રવ્ય કર્મ આવીને ચીકી જાય. ખ્યાલ આવે? જસ્ટ લાઈક કે જયારે જયારે સનરાઈઝ થાય તો ત્યારે જયારે ફ્લાવર્સ ખીલે છે. ખ્યાલ આવે? તો ઇટ ઇઝ સચ અ કોઇન્સિડન્સ કે બે વસ્તુ એક સાથે. એવી જ રીતે અહીંયા પણ એવો કોઇન્સિડન્સ છે કે જયારે ભાવ કર્મ થાય ત્યારે દ્રવ્ય કર્મ થાય. આવા સંબંધે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય. ખ્યાલ આવે? નિમિત્ત નૈમિત્તિક એટલે આ એક વસ્તુ અને બીજી વસ્તુનું એવું કોઇન્સિડન્સ હોવું કે એકબીજા પર આરોપ આપી શકાય કે જો આને કારણ છે. ખ્યાલ આવે છે? ઓકે. હવે નો કર્મ શું છે? આ નો કર્મ શું છે? આ કર્મ નો ઉદય જયારે આવે અને એનું જે ફ્રુશન આપણને મળે છે આ ભાવ કર્મ જીવે કર્યા એટલે ઓલા કર્મ આવીને ચીકી ગયા. કયા કર્મ? દ્રવ્ય કર્મ. હવે આ દ્રવ્ય કર્મ જયારે પોતાનું ફ્રુશન આપીને ખરી જાય છે પોતાનું ફળ આપીને ખરી જાય છે તો એના ફ્રુટ માં જે પણ બહારની બહારના સંયોગો સામગ્રી આપણને મળે છે એને નો કર્મ કહેવાય છે. ખ્યાલ આવે છે? તો બહારના કર્મ સામગ્રી એટલે શું? જ્યારે સપોઝ આપણે પાઠશાળામાં આવ્યા તો હવે આ શાસ્ત્ર મૂકવા માટે આપણને ટેબલ જોઈએ છે. આ ટેબલ કેવી રીતના આવ્યા? કે ઓલો આપણે આ સુરેશભાઈ છે અહીંયા ક્લિનિંગ કરે છે એ આવીને મૂકી ગયા. બરાબર. પણ એ આવીને મૂકવા માટે એમના થોટ્સમાં આવવું જોઈએ ને કે ના આ હું મૂકું તો આમને સારું પડશે આ લોકોને યુઝફુલ થશે. રાઈટ. એટલે એ જે છે એ આપણા બધાના પુણ્યના ઉદયના ફળ છે. ખ્યાલ આવે? આપણા બધાનો જે પુણ્ય દ્રવ્ય કર્મ છે એના ફ્રુટ આપણને મળે છે એટલે આ બધું અહીંયા અરેન્જમેન્ટ બધી થઈ જાય છે. આપણે તો આવીએ છીએ બધી અરેન્જમેન્ટ રહી છે આ બધું જાજમાંથી પાથરેલું છે. ખ્યાલ આવે છે? તો એને કારણે આપણને ઠંડી નથી લાગતી. આ બધા આપણા પુણ્યના ઉદય છે. હવે આપણને એ વિચાર આવે કે હવે એમાં શું છે તો વી હાયર પીપલ વી આર પેઇંગ હિમ અને વી આર ગેટિંગ ધ વર્ક ડન. પણ એવું નથી. સી સર્ટન થિંગ આર હેપનિંગ બીકોઝ ઓફ આપણા પુણ્ય. હવે જેવી રીતે આપણે અમુક ફેમિલીમાં બર્થ લીધો અને બાય બર્થ વી ઓલરેડી ઓન સમ પ્રોપર્ટી. રાઈટ. તો હવે ક્યાં આપણે કોને પે કર્યું ને કેવી રીતના આપણે પ્રોપર્ટીઝ મેળવી? તો ઇટ ઇઝ પ્યોરલી કે આપણા પુણ્યના ઉદય છે એટલે એ વસ્તુ આપણને ઓટોમેટિકલી મળી છે. ખ્યાલ આવે છે નહીં બધા? તો દેટ ઇઝ લેટર પાર્ટ, વી વિલ કમ ટુ દેટ. પણ અત્યારના જે આપણા આજુબાજુના સંયોગો જે બધા છે હવે આપણા બોડીમાં અમુકને કઈ રોગ નથી અને અમુકને અમુક રોગ છે તો હું ડિસાઈડ કે આઈ વોન્ટેડ રોગ લાવો આવી જાઓ. વી ડિડન્ટ ડિસાઈડ ને. પણ ઇટ ઇઝ સ્ટીલ રેર ઇન અવર બોડી. એ આપણું નો કર્મ. ખ્યાલ આવે? હવે ઓલ ઓફ અવર વોઇસીસ આર નોટ સેમ. સમ પીપલ કેન સિંગ વેરી વેલ, સમ પીપલ કેન. ખ્યાલ આવે? તો હું ડિસાઈડ કે મને આવો વોઇસ જોઈએ તો આવું કોઈએ નક્કી કર્યું નથી. ઓટોમેટિકલી મળેલી વસ્તુઓ છે. તો ઓટોમેટિકલી મળેલી વસ્તુમાં આપણા જ પહેલાના કર્મ કામ આવે છે. કે પહેલા આપણે અમુક પુણ્ય બાંધ્યા હતા તો એ જાતનું અત્યારના આપણને ફળ મળે છે. તો આ જે ફળ મળે છે એને નો કર્મ કહેવાય છે. આ નો કર્મ કયા દ્રવ્યની પર્યાય છે? વેરી ગુડ. આ પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે. અને કઈ પર્યાય છે? એ પણ વિભાવ પર્યાય છે. કેમ કે મોસ્ટ ઓફ એમાં ચંદ્રી પર્યાય. ખ્યાલ આવે છે? ઓકે. હવે આ નો કર્મ તો બહારની વસ્તુ છે. એ તો ટોટલી બહારની વસ્તુ છે. આ ભાવ કર્મ એ જીવના જ પરિણામો છે. આ જીવના પરિણામો. અને આ દ્રવ્ય કર્મ શું છે? એ જીવના પરિણામને કારણે બંધાયેલા કર્મ છે. ખ્યાલ આવે છે?
એટલે આ જયારે કર્મબંધના કારણોની વાત કરીએ તો જનરલી આપણે આ બે પર જ ફોકસ કરીએ, અને આ તો ટોટલી 12 વસ્તુ છે તો એની યોગ્યતા પ્રમાણે મળે છે. ખ્યાલ આવે છે બધાને? ખ્યાલ આવે છે? ઓકે, તો હવે આપણે ક્વેશ્ચન 299 માં જો ક્વેશ્ચન 299 પેજ 104 ફરીથી, કર્મબંધના કારણો કયા? આપણે ફરીથી કનેક્ટ કરીએ. જો આપણે ભણીએ છીએ પર્યાય અધિકાર. પર્યાય એટલે શું છે? કે કોઈ પણ દ્રવ્યની અવસ્થા. તો વર્તમાનમાં આપણે બધા જીવ સંસારી અવસ્થામાં છીએ, તો નેચરલી ક્વેશ્ચન ઉભો થાય ને કે આપણે આ અવસ્થામાં કેવી રીતના પહોંચ્યા, આ અવસ્થાનું કારણ શું, અને આમાંથી નીકળીને જો આપણે મોક્ષમાં જવું હોય તો એનો ઉપાય શું, એવો નેચરલ ક્વેશ્ચન થાય ને. તો એને સમજવા માટે આપણને અહીંયા આ સમજાવવામાં આવે છે કે જો આ કર્મબંધના કારણો સમજી લઈએ અને જો એને દૂર કરવાની ટ્રાય કરીએ તો ઓટોમેટિકલી આપણે મોક્ષમાં પહોંચવાનો એફર્ટ કરી શકીએ. તો જો અહીંયા શું કહે, કર્મબંધના કારણો કયા? નિત્યા દર્શન અવિરતી પ્રમાદ કશાય યોગ બંધ હેતવ. એટલે કે મિથ્યા દર્શન, અવિરતી, પ્રમાદ, કશાય અને યોગ આ 5 બંધના કારણો છે. જો હવે આ નવા શબ્દ આપણને બધા આવ્યા ને, કોને કોને આ બધા શબ્દ સાંભળેલા છે પહેલા? ચલો, વેરી ગુડ. નિત્યા દર્શન, અવિરતી, પ્રમાદ, કશાય અને યોગ આ 5 બંધના કારણો છે. હવે જો ધ્યાન રાખજો, ઘણી જગ્યાએ અહીંયા 5 કીધા છે, ઘણી જગ્યાએ 4 જ કહેવામાં આવે છે. તો કયા 4 કહેશે? ના, ઘણી જગ્યાએ 4 કહેશે ત્યાં મિથ્યાત્વ, પ્રમાદ, કશાય અને યોગ. અવિરતીને સ્કીપ કરે પણ સ્કીપ નથી કરતા. એ જ્યાં કીધું નથી તો એ કશાય નું ઓટોમેટિકલી સમજ. ઘણી જગ્યાએ કે અવિરતી બોલે નહીં તો કશાયમાં સમજ. ઘણી જગ્યાએ 4 જ કીધા હોય તો એમાં એમ કહેશે મિથ્યાત્વ, અવિરતી, કશાય અને યોગ, તો પ્રમાદને સ્કીપ કરે. ખ્યાલ આવે છે? પણ સ્કીપ કર્યો એનો મતલબ છે જ નહીં એમ નહીં સમજવા. સ્કીપ કર્યાનો મતલબ ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન કશાય. કશાય ઇઝ એક્ચ્યુઅલી અ વેરી બ્રોડ બકેટ. ખ્યાલ આવે છે? કશાય ઇઝ અ બ્રોડર બકેટ. તો આ બધાને ઇન્ડિવિજ્યુઅલી કેવા હોય તો કશાયમાંથી જ કાઢીને ઇન્ડિવિજ્યુઅલી પણ કે, અને જો એને કલેક્ટિવલી કેવું હોય તો કશાયમાં પાછું ઇન્ક્લુડ કરે. અચ્છા, આપણે પહેલા ભણી ગયા કોઈને ખ્યાલ હોય તો કે કર્મબંધમાં 4 પ્રોસેસ થાય છે. 4 પ્રોસેસ થાય: પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુમાન. સાંભળ્યું છે? ક્યારેક કોઈ કર્મ બંધાય આપણને, આ જે કર્મ બંધાય છે ને, તો ધેર આર 4 પ્રોસેસ ની રાખી. સૌથી ફર્સ્ટ પ્રોસેસ તો કે એ પરમાણુ આવે છે અને જીવ સાથે બંધાય છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન કે કેટલા પરમાણુ આવે છે, ક્વોન્ટિટી, એને કહેવાય પ્રદેશ બંધ. પછી એ જે આવીને બંધાય છે તો 8 ટાઈપમાં કન્વર્ટ થાય છે, 7 or 8. તો અલગ અલગ ટાઈપમાં કન્વર્ટ જે થાય છે એને પ્રકૃતિ બંધ કહેવાય, બરાબર. પછી એ કર્મ આવીને જીવ સાથે બંધાયેલા રહેશે ફોર સમ ટાઈમ તો એને સ્થિતિ બંધ કહેવાય છે, અને જ્યારે આવીને એ ખરીને વયા જાય અને એનું ફ્રૂટ આપે તો એને અનુભાવ કહેવાય કે કેટલું ફ્રૂટ આપશે. ખ્યાલ આવે છે? ઇન્ટેન્સિટી. તો આ 4 પ્રોસેસ થાય. ઓકે, તો આ 4 પ્રોસેસમાંથી કયા, આ જે 4 પ્રોસેસનું મેઇન રીઝન કયું, મેઇન રીઝન શું, કે પ્રદેશ અને પ્રકૃતિ, એટલે કેટલા કર્મ આવ્યા અને કેટલામાં ડિવાઈડ થયા, એનું રીઝન કોણ છે? તો એનું રીઝન યોગ છે. એનું રીઝન યોગ છે. સાંભળ્યું છે કે? અને સ્થિતિ, કે કેટલો ટાઈમ રહેશે અને કેવું ફળ આપશે, એનું રીઝન કોણ છે? એનું રીઝન કશાય. તો ત્યાં શું કહે છે કે કર્મબંધના રીઝન ખાલી 2. ખ્યાલ આવે છે? કર્મબંધના રીઝન 2, કેટલા કર્મ આવ્યા અને કેમાં કન્વર્ટ થયા, ઇટ ઇઝ ડિસાઇડેડ બાય યોગ. અને કેટલો ટાઈમ રહેશે અને કેવા ફ્રૂટ આપશે, ઇટ ઇઝ ડિસાઇડેડ બાય કશાય. માય પોઈન્ટ ઇઝ કે ત્યાં ખાલી 2 વસ્તુ કહે છે, બટ
વેન દે સે કશાય, આ બાકી બધી વસ્તુ એમાં ઇન્ક્લુડેડ સમજી લે. ખ્યાલ આવે છે? સો હિયર વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ ફાઇવ ટર્મિનોલોજી. પણ કશાય ઇઝ યુઝ્યુઅલી અ કેચ ઓલ બકેટ. એટલે જો બીજા કોઈ મેન્શન ન કર્યા હોય તો એ ઓટોમેટિકલી કશાયની અંદર છે એમ સમજી લેવું જોઈએ. ક્લિયર? ઓકે. સો ટુડે વી આર ગોઈંગ ટુ એક્સપ્લેન મોસ્ટલી ઓન મિક્સચર.
ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. કર્મબંધના કારણો આપણે જોયા પાંચ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાણ, કશાય અને યોગ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, મિથ્યા દર્શન એટલે કે મિથ્યાત્વ કોને કહે છે? મિથ્યા દર્શન કે મિથ્યાત્વ કોને કહે છે? કોને કહે છે ઇન જનરલ વર્ડ? કોઈને ખ્યાલ છે? ઊંધી માન્યતાને મિથ્યાત્વ કહેવાય છે. હવે એ ઊંધી માન્યતાને જ એલાબોરેટ કરીને અહીંયા કે છે ડેફિનેશનમાં. જો આપણે પ્રોપર ડેફિનેશન એકવાર સાંભળી તો લઈએ. પ્રયોજનભૂત જીવાદી તત્વોના ઉલટા શ્રદ્ધાને તથા અદેવ કે કુદેવને દેવ માનવા, અતત્વ કે અતત્વને તત્વ માનવું, અધર્મ કે કુધર્મને ધર્મ માનવો ઇત્યાદિ વિપરીત શ્રદ્ધાને મિથ્યાત્વ કહે છે. એ શ્રદ્ધા ગુણનો વિપરીત પર્યાય છે. આમાં કેટલા બધા વર્ડ જુદા જુદા આવી ગયા જે આપણે સમજવા પડશે. તો આ પછી આઈ વોન્ટ ટુ સી ફ્રોમ તત્વાદ કુતા હોય છે. અત્યારના પહેલા ડેફિનેશનને સમજીએ. જો સૌથી પહેલા આપણે કહીએ કે ઉલટી માન્યતાને મિથ્યાત્વ કહે છે, પણ ઉલટી માન્યતા કયા વિષયમાં, કયા ટોપિકમાં ઉલટી માન્યતા? સપોઝ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ અ ફિગર. આઈ એમ કન્વિન્સ્ડ દેટ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ અ ફિગર. તો મને મિથ્યા દર્શન છે કે નહીં? ખ્યાલ આવે છે? ઇન જનરલ વેન યુ સે ઉલટી માન્યતા, તો એવરીથિંગ ઉલટી માન્યતા એ મિથ્યાત્વ. એકચ્યુઅલી એકચ્યુઅલી સ્પીકિંગ, કે હવે સપોઝ અહીંયા કઈક ઓલી આપણે શાસ્ત્રનું સ્પેસિફિક એક્ઝામ્પલ હોય, ત્યાં રસ્તામાં એક રસ્સી પડી છે પણ લાઈટ ઓછી હોય અને આપણે એને સાપ સમજી લઈએ, તો એ આપણું અજ્ઞાન છે, એ આપણું ઊંધું જ્ઞાન છે. અને એને આપણે સાપ માની જ લીધો છે, એ આપણી ઊંધી શ્રદ્ધા છે. ખ્યાલ આવે છે? પણ આવી ઊંધી શ્રદ્ધાને મિથ્યાત્વ કહેવાતું નથી. જ્યાં આ ડેફિનેશનમાં આપણે મિથ્યાત્વ વાંચીએ છીએ, તો એ મિથ્યાત્વ કયા વિષયમાં? કે જે વસ્તુ એવી છે કે જીવને મોક્ષમાં લઈ જાય એ વિષયના બાબતમાં ઊંધી માન્યતા. ખ્યાલ આવે છે? કે ઓલું જે ઊંધી માન્યતા જે છે એ કઈ જીવને સંસારમાં કે મુક્ત થવામાં કઈ હાનિકારક નથી. ખ્યાલ આવે? તો જેને એવા કોઈ કોન્સેપ્ટ કે જે જીવને સંસારમાં કે મુક્ત થવામાં બાધાકારક નથી, એની વાત અહીંયા ચાલતી નથી. અહીંયા શેની વાત ચાલે છે? કે એવા પ્રયોજનભૂત તત્વની કે જે જીવને મોક્ષમાં લઈ જાય છે. એવા પ્રયોજનભૂત તત્વ કયા છે? કે સાત તત્વ. આ જે સાત તત્વને આપણે પહેલા જોઈ લીધા છે કે જીવ, સજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ. આ સાત તત્વના વિષયમાં આ જીવની ઉલટી માન્યતા, એને મિથ્યા દર્શન કહેવાય છે. આ ખ્યાલ આવે છે બધાને? તો પ્રયોજનભૂત જીવાદી તત્વોના ઉલટા શ્રદ્ધાને, હવે જો એને આ સાત તત્વને જ પ્રયોજનભૂત કેમ કહેવાય છે? આ થોડુંક આગળ આવી ગયું, એમને આવવાનો રસ્તો આપ્યો. તમે થોડા થોડા આગળ શિફ્ટ થઈ જાઓ એટલે પાછળ કહેવાય. જો આ સાત તત્વને જ પ્રયોજનભૂત કેમ કહેવાય છે? અને એકચ્યુઅલી તમે આમ ભણો ને સાત તત્વ, તો આખું વિશ્વ જેટલું બધું છે ને, જેવી રીતના કેવલ જ્ઞાનમાં તો વિશ્વની બધી જ વસ્તુ જણાય છે, બરાબર? હવે વિશ્વની બધી વસ્તુમાંથી 99.99% બધી વસ્તુ તો અજીવ તત્વ છે, બરાબર? બધા પૂજ્ય છે ને, મારા સિવાય આટલા બધા અનંત અનંત પૂજ્ય દ્રવ્ય,
એકચ્યુઅલી 99.99 ની બહુ ઓછું કીધું. એક 100% ને અનંત થી તમે ડિવાઈડ કરો, અનંત થી ડિવાઈડ કર્યા પછી જેટલું પર્સન્ટ બચે ને એટલું જ સાત તત્વો માં આવે છે, બાકીનું બધું ઇરરેલેવન્ટ. ખ્યાલ આવે છે? કેમ કે જીવ કરતા પુદ્ગલ અનંત ગણાય અને બધા તો અજીવ છે, એને મારે એની સાથે કઈ રિલેશન નથી. એટલે બધાને જનરલ કેટેગરી કરીને અજીવમાં નાખી દીધા. ખ્યાલ આવે? અને એ બધા વિશે મારે જાણવું જ નથી, અનનેસેસરી નોલેજ નું શું કરું કરીને બધાને સાઈડ પર કરી નાખ્યા. એટલે બાકી જેટલું બચ્યું એટલું જ નોલેજ મારે જાણવા લાયક છે એ સમ્યક દર્શન થી લઈને મોક્ષ સુધી પહોંચવા માટે. ખ્યાલ આવે? અને એટલી જ વસ્તુને ખાલી પ્રયોજન ભૂત કીધું. આપણને એમ જનરલી લોડ હોય ને કે અરે આટલા બધા શાસ્ત્ર છે આપણા, એક તો સમયસર જ આવડું મોટું છે, એને તો જોઈને જ આપણને એમ ટેન્શન આવી જાય. પ્લસ 5 પરમાગામ બધા આવડા મોટા મોટા, પ્લસ એમાં સમયસર પર ગુરુદેવના તો 19 વખત ના પ્રવચન તમે જુઓ તો ધેર આર સો મેની બુક્સ આટલી જાગી જાગી. આટલા તો આપણે ક્યારે ભણી લઈશું? અને આટલું ભણતું તો આપણે કઈ સમ્યક દર્શન થવાને લાયક છે, બાકી તો લાયક બી નથી. આપણને એટલું બધું ટેન્શન આવી જાય ને જાણે આમ પછી ના શીખવા લાગે. એકચ્યુઅલી આ જે પ્રયોજન ભૂત સાત તત્વ એ ભણવું ખાલી 5 મિનિટ નું બી કામ નથી. અને એઝ એ આપણે જૈન ધર્મ બધું જ ભણી લીધું. ખ્યાલ આવે ને? તો જે આટલું બેઝિક ભણે છે અને એને સાચું શ્રદ્ધાન થાય તો એને સમ્યક દર્શન છે, અને જે આ બેઝિક વસ્તુનું ઊંધું શ્રદ્ધાન કરે છે એને મિથ્યા શ્રદ્ધાન. બરાબર? ઓકે, એ તો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ. હવે કોઈ મને કહેશે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ રેસ્ટ ઓફ ધ ડેફિનેશન અને ફર્સ્ટ સેન્ટેન્સ? વેરી ગુડ, એક્સલન્ટ. આજે પ્રયોજન ભૂત જીવાદી સાત તત્વોમાં મિથ્યા શ્રદ્ધા, એ તો જીવની અનાધિકારથી ચાલુ છે. એ જીવની અનાધિકારથી ચાલુ છે. એવા મિથ્યાત્વને અગ્રહિત મિથ્યાત્વ કહેવાય છે. જે આપણે અહીંયા લખ્યું ને અગ્રહિત અને ગ્રહિત મિથ્યાત્વના બે પ્રકાર. જે આ ભાવમાં નવું ગ્રહણ કરેલી ઊંધી માન્યતા એને ગ્રહિત મિથ્યાત્વ છે, અને જે અનાધિકારથી ઊંધી માન્યતા ચાલી આવે છે એને અગ્રહિત છે. તો જીવ કોણ છે, શરીર આદિ કોણ છે, એ બાબતમાં જીવની અનાધિકારથી ઊંધી માન્યતા ચાલી છે. જરા ફ્યુ એક્ઝામ્પલ, વેરી નાઇસ. આમ તત્વાદ છું, આપણે થોડી વાર પછી જોશું. અને જે આ ભાવમાં આપણે કઈ નવું ઊંધું ઊંધું ગ્રહણ કર્યું હોય ને એને ગ્રહિત મિથ્યાત્વ કહેવાય. તો એના પણ ઉદાહરણ આપણે જોઈશું થોડીક વાર. તો જો નીચે એની પરિભાષા આપણે જોઈ લઈએ, ઇન જનરલ ગ્રહિત મિથ્યાત્વને 3 ટાઈપમાં ડિવાઈડ કરી શકાય. કે કુગુરુના વિશે, સોરી, કુદેવ વિશે, દેવ વિશે ઊંધી માન્યતા, ગુરુ વિશે ઊંધી માન્યતા, અને શાસ્ત્ર અથવા ધર્મ વિશે ઊંધી માન્યતા. તો જે એ ત્રણેય અહીંયા વર્બલાઇઝ કરે છે. અદેવ એ કુદેવને દેવ માને, અતત્વ ને તત્વ માને, અને અધર્મ કે કુધર્મને ધર્મ માને, ઇત્યાદિ વિપરીત શ્રદ્ધાને નિત્યાત્વ કહે છે. આ ડેફિનેશન ખ્યાલમાં આવી ગઈ? ઓકે, હવે આઈ હેવ ફર્ધર ક્વેશ્ચન. બે વાક્ય કામ લખ્યું, એકમાં લખ્યું અદેવ ને દેવ માનવા અને કુદેવ ને દેવ માનવા. તમે તો સાંભળી લીધું ને ઓલા ક્લાસ. ઓકે, બે વાત જુદા જુદા શું કામ લખ્યું? એક બાજુ કીધું અદેવ ને દેવ માનવા અને પછી કુદેવ ને દેવ માનવા. વોટ ઇઝ ધ ડિફરન્સ? જેવી રીતના કે હા, અને વેરી ગુડ. જો અદેવ અને કુદેવ માં ડિફરન્સ છે, કુદેવ શું છે કે જેને કોલોક્વિયલી બધા દેવ માને છે, અને જેવી રીતના કે કોઈ એવી હ્યુમન શેપ પ્રતિમા છે, હા સેવરલ હ્યુમન શેપ પ્રતિમા છે, હાથમાં કઈક તલવાર ભાલો કઈક છે, કોઈકને અસુરોનો સંહાર આદિ કરે છે, અથવા તો માયા પુરુષોત્તમ છે, બધે માયા ફેલાવી છે એમણે, અથવા તો કોઈ સ્ત્રી આદિ સાથે નૃત્ય ગાન આદિ કરે છે. આ બધા દેવ માનવામાં આવે છે. ખ્યાલ આવે? અને એવા દેવ જે વિકરાગી નથી પણ એને દેવ માનવા, એ કુદેવ. એટલે કુદેવ એટલે ખોટા દેવ, કુદેવ એટલે ખોટા દેવ. અને અદેવ શું છે? ના, એ કુદેવ માં આવી છે. બરાબર, એવા પુણ્યશાળી વ્યક્તિને દેવ માનવા એ નહીં, એ જુદી વાત છે. હા, જેવી રીતના કોઈ વસ્તુ, એવી કોઈ વસ્તુ કે જેને દેવ સાથે કઈ સંબંધ જ નથી, જેવી રીતના કોઈ એવું ઝાડ હોય, એક પીપળાનું ઝાડ છે, એની આજુબાજુ દોરા બાંધવા, પછી કોઈ પથ્થર આદિને પૂજવા, એમ જ આમ પથ્થર ને લાલ કલર આદિ કરી દે અને પછી એને પૂજે, એ પથ્થર લાલ કલર એમાં બે આંખો કઈક લગાવી દીધી અને પછી એવી વસ્તુને પૂજે છે. હજી તો કઈક કઈક તમે ગામડામાં જાઓ તો આવી તો બહુ ઊંધી ઊંધી માન્યતા હોય, બહુ ઊંધી માન્યતા હોય. આને અદેવ કહેવાય, કે એક્ચ્યુઅલી કોઈ દેવ જ નથી, પણ એને કોઈ દેવ તરીકે પૂજે છે. આપણે કુળ દેવતા નામ સાંભળ્યું છે, કુળ દેવતા શું કહેવાય? કુળ દેવતા આપણે યંગ જનરેશન ને ખબર એ નહીં, જે આપણા એન્સેસ્ટ્રલ બધા હતા. તો હવે ક્યાંકથી તો કોઈ તો ઇન્ફ્લુઅન્સ આવી હોય, અથવા તો જે એ લોકો જે ગામડામાં રહેતા હોય, એ ગામડામાં જે લોકલ કઈક નાનકડી દેવીનું મંદિર હોય કે કોઈ દેવનું મંદિર હોય, તો ઇટ ઓટોમેટિકલી બીકમ્સ આપણા કુળદેવ. તો હજી પણ યુ વિલ નોટિસ કે શું થાય કે કોઈ યંગર વન લગ્ન આદિ થાય એટલે પેરેન્ટ્સ વિલ પુશ ધેમ કે ના, આપણે તો કુળદેવતાને ત્યાં જઈને માથું આમ કરવાનું છે, આપણે આ કરવાનું છે, કેળા ચીડી ત્યાં જઈને છોડવાના છે, વોટ એવર, એ બોલો એને બાબુ થાય તો એનું ટકલું ત્યાં જઈને કરવાનું છે. આ બધી ખોટી માન્યતા, ખ્યાલ આવે છે ને? આ બધી કુળદેવ ની માન્યતા. કુળદેવ કહો કે કુધર્મ કહો, દેવ એક સાથે જાય છે ને, કે આવું કરવાથી અમને ધર્મ થશે એમ માનવું, એ બધી ખોટી માન્યતા, ખ્યાલ આવે છે? તો આ તો કર્યું અદેવ અને કુદેવ. હવે સેમ અધર્મ અને કુધર્મ, એ બે માં શું ડિફરન્સ? એ શાસ્ત્રમાં આવી જાય, એ આ અતત્વમાં આવી ગયું. જૈન શાસ્ત્ર સિવાય અન્ય ધર્મના શાસ્ત્ર આદિ વાંચવા અને એમાં જૈન કહો કે અનેકાંત શાસ્ત્ર આદિ કહો અને એમાં ધર્મ માનો, એ અતત્વમાં આવી ગયું. અહીંયા અધર્મ અને કુધર્મમાં શું ડિફરન્સ છે? જે હિંસા આદિ કાર્ય કરે છે અને એમાં ધર્મ માને છે એ કુધર્મ. હિંસા આદિ કાર્ય કરે છે જે ધર્મની ઓપોઝિટ છે, ધર્મની ઓપોઝિટ છે એટલે એને કુધર્મ કહેવાય. અને કોઈ પણ રેન્ડમ એક્ટિવિટી કંઈક કરે છે અને એને ધર્મ માને છે એ અધર્મ. ખ્યાલ આવે? હવે અધર્મના એક્ઝામ્પલ કે જેવી રીતના અહીંયાથી ચાલતા ચાલતા તમે જાઓ ફલાણા મંદિરમાં અને ત્યાં જઈને તમે ઓલું નમો અથવા ઓલું પીકે મૂવીમાં આવે છે ને, લાંબ ગોળ 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 કરીને કંઈક, આ બધા રેન્ડમ એક્ટિવિટી છે અને એને ધર્મને કંઈ સંબંધ જ નથી. ખ્યાલ આવે? તો એને અધર્મ. આવી બધી ઊંધી માન્યતા જીવે આ ભાવમાં નવી ગ્રહણ કરેલી છે. કોઈ તમે કોઈ એનિમલ ને કોઈ કૂતરા ને કેવી રીતના કરતા જોયું છે આમ ગોળ 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 કયું પરિણામ પ્રદર્શિના મારે, આપણે એવું ક્યારે જોયું નથી? કેમ કે અનાધિકારથી આવી માન્યતા આપણી ચાલતી આવતી નથી. આ તો આ ભાવમાં આપણને રોંગ નંબર સ્વિચ કરી દીધેલો છે, ખ્યાલમાં આવે છે? એ બધા આપણા ગ્રહિત નિત્યાર્થો છે. એથી જ તો ધાર્મિક જ નથી. તો એને તો આ એને તમે આ ખોટા દેવશાસ્ત્ર ગુરુમાં નહીં નાખી શકો, એ તો બસ અનાદિ નિત્ય દ્રષ્ટિ છે એટલે અગ્રહિત નિત્યાર્થો વાળો. એને કુધર્મ માન્યા નથી, એ તો જાણે અધર્મ ને એટલે ધર્મ જેવી કોઈ વસ્તુ જ નથી એમ માને છે ને. એટલે એથિસ્ટમાં જે આપણે કુદેવ કુશાસ્ત્રને સાચા દેવ સાચા શાસ્ત્ર માનવા, એવી નિત્ય માન્યતા નથી, એવી નિત્ય માન્યતા નથી. પણ એ તો એક સ્ટેપ આગળ જાય છે કે વિશ્વમાં ધર્મ જેવી કોઈ વસ્તુ જ નથી, કોઈ ભગવાન જેવી કોઈ એન્ટિટી જ નથી. બસ આપણે તો આ જીવન મળ્યું એમાં મજા કરવી, આપણે આને એન્જોય કરવું, પછી આગળનું તો કોણે જોયું છે? તો આ માન્યતા પણ ગ્રહિત છે, આ ભાવમાં ગ્રહણ કરે છે. ખ્યાલ આવે? તો એ કોન્સેપ્ટ જે એમનામાં જ્ઞાનમાં છે, તો એને તમે આ કુદેવ કુશાસ્ત્રમાં કેટેગરાઇઝ ન કરી શકો, પણ એ કોન્સેપ્ટ નવીન ગ્રહણ કરેલો છે એટલે ગ્રહિત નથી. એક્ચ્યુઅલી ગ્રહિતમાં તમે જોવા છો ને, આપણને બધાને પણ ક્યાંક ક્યાંક ગ્રહિત ભરેલું છે. એટલે ગ્રહિત ને અગ્રહિત આમાં જે ડેફિનેશન કીધી ને કુદેવ કુશાસ્ત્ર, તો બહુ કોર્સ ડેફિનેશન છે, એ બહુ કોર્સ છે. જેવી રીતના એક એક્ઝામ્પલ તમને આપું, વેન આઈ વોઝ વેરી યંગ, નોટ હર એજ પણ લિટલ એલ્ડર, તો આપણને મમ્મી પપ્પા લઈ આવે ને મંદિરમાં, તો ફર્સ્ટ યુ કોપી ધેમ, એટલે મને મારા નાનાજી હતા ને મંદિરમાં બહુ લઈ જતા, એટલે આઈ યુઝ ટુ કોપી હિમ, એટલે એ મંદિરમાં જાય આમ નમસ્કાર કરે હું પણ આમ કરું, પછી એ વોટ એવર રીતે પ્રણામ કરે હું પણ એમ કરું, પછી બધાને પોતપોતાની સ્ટાઇલ હોય ને, ઘણાને આમાં હોય, પછી ઘણાને પોતપોતાની કઈક તો સ્ટાઇલ હોય ને, તો આપણા મનમાં એ બેસી જાય કે ના નમસ્કાર તો તમારે આમ જ કરવા જોઈએ, ખ્યાલ આવે. પછી તેના વેન્ટ ટુ સ્ટડી અને ત્યાં બહુ દિગંબર લોકો હતા, તો અમુક એમાં અમુક સ્વાધ્યાય હતા એમાં એ લોકોને અલગ અલગ માન્યતા હોય, એટલે શું કે આપણે જલ ચડાવીએ જે પૂજા કરે તો અષ્ટ દ્રવ્ય હોય ને, તો જલ ચડાવીએ તો આ હાથથી તમારે આમ ચડાવવાનું, પણ ચંદન ચડાવીએ તો આમ બે વાતથી લઈને આમ ચડાવવાનું, પછી અક્ષરદાદી ચડાવો તો આપણે આમ શું કહેવાય આમમાં લઈને આમ ચડાય, એમ નહીં, તમારે આમ લેવાનું આમ મુઠ્ઠીમાં અને પછી આમ કરીને આમ રિલીઝ કરવાનું, અને જે પીળા ચોખા હોય પુષ્પ હોય એને બે હાથથી લઈને આમ નાખવાનું. હવે આને ને ધર્મને કાંઈ સંબંધ નથી, ખ્યાલમાં આવે છે, આ બધા આ ક્રિયાઓ આમ થવી જોઈએ, આ ક્રિયાઓ આમ જ થવી જોઈએ, એ બધું આ ટોટલી કુધર્મ નથી, એ તો સાચા જ ધર્મના અંગો, પણ આપણી માન્યતામાં કે આ વસ્તુ આમ જ થવી જોઈએ તો ધર્મ થાય, એ ગ્રહિત વિદ્યાર્થીઓ ખ્યાલમાં આવે છે ને. ઈ કોર્સર લેવલ પર હવે બેઝિક પાઠશાળામાં એમ જ કહેવાય કુધર્મ કુદેવ કુશાસ્ત્ર, ખ્યાલમાં આવે, પણ જ્યાં તમે ડીપર જાઓ છો તો આવી આવી કંઈક કંઈક નાની નાની માન્યતા આપણા બધામાં જો ઘર કરી ગયેલી હોય તો એને સુધારવી બહુ જરૂરી છે. કેમ કે આપણે હવે ઇવેલ્યુએટ શું કરીએ કે જો હું તો બરાબર કરું છું પણ આ આમ નથી કરતા, એટલે આ બરાબર નથી, આપણે પૂજાની થાળી ઘણી વાર આ બાજુ રાખી હોય આમથી આમ ચડાવવું, ખ્યાલ કોઈ આમથી આમ ચડાવવું, કયું સાચું? હવે કયું સાચું કયું ખોટું એમાં શું થાય છે કે આપણે જે ભગવાનની ભક્તિ કરવા માટે પૂજા કરવા આવ્યા હતા એ આપણું ચિત્ત થઈ જાય, ખ્યાલમાં આવે, આ બધા ગ્રહિત નિત્યાત્વમાં જાય. આવું તમે મોક્ષના પ્રકાશકમાં વાંચો તો એવા ઘણું બધું છે, વધારે ડિટેલ એ તમે ત્યાંથી વાંચો. હવે જો આપણે આ જોયું, હવે નેક્સ્ટ ક્વેશ્ચન વાંચી છે પછી આમાંથી જોશું તત્વાર્થી નિત્યાત્વના કેટલા પ્રકાર. તો નિત્યાત્વના કેટલા પ્રકાર આપણે જોઈ લીધું, નિત્યાત્વના બે પ્રકાર છે, એક ગ્રહિત નિત્યાત્વ અને એક અગ્રહિત નિત્યાત્વ. અગ્રહિત નિત્યાત્વ કોને કહેવાય? જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, સોરી, જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે છે, શુભ વિકલ્પથી આત્માને લાભ થાય એવી અનાદિથી ચાલતી આવેલી માન્યતા નિત્યા માન્યતા તે નિત્યાત્વ છે, અને તે કોઈના શીખવવાથી થયું નથી, એ અગ્રહિત છે. જેવી રીતના નાનું બાળક બોર્ન થાય ને, એ નાનું બાળક બોર્ન થાય ત્યારથી એને અમુક વસ્તુ આવડે છે કે નહીં? જેવી રીતના એને દૂધ પીતા કોને શીખાયું? એને ઓટોમેટિકલી આવડે છે. એને રડતા કોને શીખાયું? એને ઓટોમેટિકલી આવડે છે. આજે શરીરને આકુળતા થઈ અંદર આમ એકદમ મીઠો હતો અને હવે એને બહાર આવીને કેટલી તકલીફ થઈ, તો એ તકલીફ થવાથી એને રડવું જોઈએ એમ કોને શીખાડ્યું? ખ્યાલ આવે? આ બધી વસ્તુ અનાદિથી ચાલતી આવે અને ખાલી મનુષ્યમાં નહીં, આ બધા જ લોકોમાં કોમન છે, એટલે આ બધા અગ્રહિત નિત્યાત્વ છે. આ શરીરને જીવ માનવો એ કોન્સેપ્ટ જ અનાદિકાળથી જીવનો ચાલ્યો આવે છે, એ અગ્રહિત નિત્યાત્વ છે. આમાં બીજા એક્ઝામ્પલ જોશું, ચલો આગળ વાંચો. ગ્રહિત નિત્યાત્વ કોને કહેવાય? જન્મ થયા પછી પર ઉપદેશના નિમિત્તથી જીવ જે અસત્વ શ્રદ્ધાન ગ્રહણ કરે તે ગ્રહિત મિથ્યાત્વ કહેવાય છે. અસત્વ શ્રદ્ધાને એટલે કે જે સાચી માન્યતા હોવી જોઈએ એની બદલે કઈક બીજું જ રેન્ડમ માન્યતા કરીને ધર્મ માને તેને અસત્વ શ્રદ્ધાન કહેવાય છે. અગ્રહિત મિથ્યાત્વને નિસર્ગ જ મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યાત્વને બાહ્ય પ્રાપ્ત મિથ્યાત્વ પણ કહેવાય છે. બીજા નામ છે જેને અગ્રહિત મિથ્યાત્વ હોય તેને ગ્રહિત મિથ્યાત્વ હોય જ છે. જો અગ્રહિત મિથ્યાત્વ તો અનાદિથી એવું ને એવું ચાલતું આવે બરાબર, અને આ ભાવમાં જે ગ્રહિત મિથ્યાત્વ નવું ગ્રહણ કરે તો ઇટ્સ એન એડેડ લેયર ઓન ટોપ ઓફ ધી અગ્રહિત મિથ્યાત્વ. મનુષ્ય પર્યાયમાં આ અગ્રહિત મિથ્યાત્વ ગ્રહિત મિથ્યાત્વની ટેન્ડન્સી ઘણી વધારે છે. મનુષ્ય પર્યાયમાં ગ્રહિતની ટેન્ડન્સી ઘણી વધારે છે કેમ કે નરકમાં અને દેવમાં તો કોઈ શાસ્ત્ર જ નથી જે તમને આવીને ઊંધી માન્યતા શીખાડે બરાબર. ત્યાં કોઈ બીજા ધર્મ બી નથી, ત્યાં કોઈ જૈન ધર્મ છે એમાં ઓછું વસ્તુ છે બીજું કાંઈ નથી, કે કાં તો કોઈ વધારે ધાર્મિક છે કાં ઓછો ધાર્મિક છે, ત્યાં નથી. એમ જ મજા કરે ફરવામાં ટાઈમ વેસ્ટ કરે ખ્યાલ આવે ત્યાં એવું છે. ઇનફેક્ટ આપણે જે અત્યારના પાંચમો કાર્ડ ચાલે છે ને તો એને હુંડા ઔષધ પીણી કાર્ડ છે. કોઈએ સાંભળ્યું હોય તો અવસર પીણી એટલે આજે કાળ ઘટતો જાય પહેલો બીજો ત્રીજો એટલે ધ ટાઈમ ઇઝ ગોઈંગ ટુવર્ડ વર્સ. હા અવસર પીણી કાળ છે તો અનેક અવસર પીણી ગયા પછી હુંડા અવસર પીણી આવે એટલે હુંડા એટલે ઇટ ઇઝ પર્ટિક્યુલરલી બેડ અવસર પીણી એમ સમજો. તો આજે આપણને અત્યારના આટલા બધા જુદા જુદા ધર્મ દેખાય છે, આટલી બધી જુદી જુદી માન્યતાઓ દેખાય છે, એ ખાલી હુંડા અવસર પીણી કાળમાં જ હોય છે. બાકી નોર્મલી તમે વિદેશ ક્ષેત્રાદિમાં જાઓ કે તો ત્યાં શું હોય કે કાં તો કોઈ જૈન ધર્મ માને છે, જૈન ધર્મ એટલે કે વિતરાગ ધર્મ વસ્તુ સ્વરૂપને સમજે છે કે આત્મા શું છે પર પદાર્થ આદિ શું છે એમ સમજે છે, અથવા કોઈ નથી સમજતું એઝ સિમ્પલ એઝ ધેટ. એમાં કોઈને કઈ વિપરીત માન્યતાઓ છે જ નહીં ખ્યાલ આવે છે. તો આ હુંડા અવસર પીણી કાળમાં ગ્રહિત મિથ્યાત્વનું વધારે તારતમ્યતા છે, એનું જોર વધારે છે કેમ કે આ બધું નવું ગ્રહણ કરેલું છે ખ્યાલ આવે. તો ગ્રહિત ઇઝ એન એડિશનલ લેયર ઓન ટોપ ઓફ અગ્રહિત. તો જેને ગ્રહિત જાય એને જ અગ્રહિત જવાના ચાન્સ છે, અને જેને ગ્રહિત ગયું જ નથી એને હજી દિલ્હી દૂર છે ખ્યાલ આવે. ચલો હવે આગળ વધીએ. હવે ગ્રહિત મિથ્યાત્વના પાંચ ભેદ છે એમાં આપણે પછી જતું, ખાલી હું તમને નામ અહીંયા બતાવ્યું. ગ્રહિત મિથ્યાત્વના પાંચ ભેદ એકાંતિક મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, અજ્ઞાનિક મિથ્યાત્વ અને વૈદિક મિથ્યાત્વ. નીચેવાળા બોલજો ઉપરવાળાને આ નામ ક્યાંય સાંભળેલા છે? ક્યાં સાંભળેલા છે? છ ડાળામાં નથી, પ્રતિક્રમણમાં. આપણે 10 લેક્ચરમાં પ્રતિક્રમણ વાંચીએ એમાં બધા નામ આવે છે. હમણાં આવશે આપણને થોડા દિવસ તો એમાં આપણે પછી જઈશું નેક્સ્ટ ક્લાસ. હવે આપણે અત્યારથી જો અહીંયાથી થોડુંક વાંચીએ આમાં અમુક પોઈન્ટ બહુ સરસ છે એટલે મારે અહીંયાથી લેવા છે. જો સૌથી પહેલું આપણે જોયા કે બંધના બે ટાઈપ છે, દ્રવ્ય બંધ ને ભાવ નો બંધ, અને આ કર્મ ને દ્રવ્ય કર્મ જે બંધાય છે એને દ્રવ્ય બંધ કીધું, અને ભાવ કર્મ જે બંધાય છે એને ભાવ બંધ કીધું ખ્યાલ આવે. નવ કર્મ ને સાઈડ પર રાખ્યા કેમ કે ડાયરેક્ટલી આપણને બંધાતા નથી. હવે જે દ્રવ્ય કર્મ એટલે કે દ્રવ્ય બંધ થાય છે, આજે પાંચ પ્રકાર જે કીધા નિત્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય ને યોગ બરાબર. તો બંધ ના પાંચ પ્રકાર અથવા તો બંધ થવાને પાંચ રીઝન, તો કયું બંધ થવાના રીઝન? દ્રવ્ય કર્મ કે ભાવ કર્મ? કયાનું રીઝન છે? આજે બંધ ના પાંચ કારણો કીધા. આ બંધ ના પાંચ કારણો એ કયા બંધ ના કારણ છે? દ્રવ્ય કર્મ બંધ ના કે ભાવ કર્મ બંધ ના? આ જે કારણો છે દેવ દેવ એવી રીતના મિથ્યાત્વ. તો જીવના માન્યતામાં ઊંડા શ્રદ્ધાન આદિ હોવા એ કર્યું ભાવ કર્મ બંધનું કારણ. અને એને કારણે પેલા કર્મ જે આવ્યા એમાં એક નિત્યાત્વ નામની પ્રકૃતિનો બંધ થયો, એ દ્રવ્ય કર્મ બંધ છે. ખ્યાલ આવે છે? સિમિલરલી અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ બધાને કારણે દ્રવ્ય કર્મ બંધ બી થાય છે, એ ફિઝિકલ પરમાણુઓનું આવવું એ જાતનું બંધ છે, અને ભાવ કર્મ બંધ એટલે જીવના પરિણામોમાં એ જાતના ભાવ થાય. એક પોઈન્ટ કેવળ હવે જો કર્મ બંધના કારણો તો એમાં પાંચ કારણ કીધા. કયા કયા પાંચ છે યાદ રહી આવે? નિત્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય. તો આ પાંચ ને આ જ ઓર્ડરમાં કહેવાનું પણ એક રીઝન છે. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે તમને તત્વાદ સૂત્ર શાસ્ત્ર માટે કહેવું છે. આ શાસ્ત્રમાં ખાલી આપને અનેક કોન્સેપ્ટ ઉપર એના ભેદ પ્રભેદ કીધા છે. આ શાસ્ત્રમાં જેવી રીતના ગુણસ્થાનમાં પણ 1-14 ગુણસ્થાન અથવા તો લોક આદિની રચના તેમાં અનેક જાતનો હવે તીર્થંકરોનો ક્રમ આ બધા જે ક્રમ કહેવામાં આવે છે જેવી રીતના 5 લબ્ધિ 6 પર્યાપ્તિ આ બધાનો એક પર્ટિક્યુલર ઓર્ડર કહેવામાં આવે છે. આ શાસ્ત્રમાં જેટલા પણ સૂત્રો એવા છે જેમાં ઓર્ડર કહેવામાં આવ્યો હોય એ ઓર્ડરને એ જ ઓર્ડરમાં રાખવો જોઈએ ઓલવેઝ, કેમ કે એને એમ કહેવાનું કંઈક રીઝન છે. અહીંયા પણ આ પાંચને આ ક્રમમાં કહેવાનું રીઝન છે. કોઈને ખબર છે શું રીઝન છે? વેરી ગુડ. આ પાંચ જે કર્મબંધના કારણ છે તો એનો જવાનો ક્રમ પણ આ છે. સૌથી પહેલા મિથ્યાત્વ જાય છે, પછી અવિરતિ, પછી પ્રમાદ, પછી કષાય અને પછી યોગ. બોલો કયું કારણ કયા ગુણસ્થાને જાય છે? મિથ્યાત્વ કયા ગુણસ્થાને જાય છે? ચોથા ગુણસ્થાન. અવિરતિ ખાલી પાંચ, અવિરતિ ખાલી પાંચમા સુધી છે. ચોથા અને પાંચમા અવિરતિ હોય. ઓકે, એટલી રાઈટી થી હવે મિથ્યાત્વ કયા ગુણસ્થાનમાં છે? કયા ગુણસ્થાનમાં છે? 1-3 એટલે 2 નથી, પણ હવે અત્યાર ના સમજી એકચુઅલી 1 માં જ છે. 2 અને 3 વ્યવસ્થા જુદી છે. સાંભળો, અવિરતિ ક્યાં છે? 4 અને 5. હા, 1-5. ઓકે, 1-5. પ્રમાદ ક્યાં સુધી છે? 1-3. કષાય ક્યાં સુધી છે? 1-10. વેરી ગુડ. અને યોગ 1-14. એટલે જયારે જીવ આત્મ સાધના કરે છે અને ગુણસ્થાનમાં આગળ વધતો જાય છે તો વન્સ ઈ ક્રોસ ધીસ ગુણસ્થાન તો નાવ ધીસ રીઝન નો લોંગર એક્ઝિસ્ટ. કર્મબંધ નો ધેટ રીઝન નો લોંગર એક્ઝિસ્ટ. હવે ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇમ્પ્લિકેશન, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇમ્પ્લિકેશન. ઇમ્પ્લિકેશન શું છે? તો ફ્રોમ ધીસ વોટ વી લોજિકલી અન્ડરસ્ટેન્ડ કે આપણા માટે સૌથી ફર્સ્ટ થિંગ ટુ ગો અવે ઇઝ તો વેર શુડ અવર એફર્ટ બી? નિત્યાત્વને કાઢવામાં આપણી એફર્ટ હોવી જોઈએ. હવે જે લોકો આટલા સિમ્પલ ફેક્ટને સમજતા નથી એ આગળના ગુણસ્થાનોને દૂર કરવાની ટ્રાય, આગળના દોષોને દૂર કરવાની ટ્રાય કરે છે. જો આમાંથી એક્ઝામ્પલ લઉં છું, ધર્મમાં પ્રવેશ કરવા ઈચ્છતા જીવો અને ઉપદેશકો જ્યાં સુધી આ સૂત્રનો મર્મ ન સમજે ત્યાં સુધી એક મહાન ભૂલ કરે છે. એ આ પ્રમાણે આ પાંચ બંધના કારણોમાંથી સૌથી પહેલા મિથ્યાત્વ ટળે છે, પછી અવિરતિ વગેરે ટળે છે. છતાં તેઓ પ્રથમ મિથ્યાત્વને ટાળ્યા વગર અવિરતિને ટાળવા માટે મથે છે, એફર્ટ કરે છે. અને આ હેતુથી તેમણે બનાવેલા બાળ વ્રત વગેરે ગ્રહણ કરે છે. ત્યારે મેજોરિટી આ જીવો વેધર ઇટ ઇઝ જૈન ઓર નોન જૈન, મેજોરિટી જૈન પણ ઓલસો નોન જૈન, એ જીવોને અંદરનો કોન્સેપ્ટ તો ખબર નથી. આત્મા શું છે, કેવી રીતના શુદ્ધ થાય એ તો ખ્યાલ નથી. તો આખી એફર્ટ ક્યાં કરે છે? કે બહારમાં દેખાતા જે કષાય આદિ છે એને દૂર કરવાની ટ્રાય કરે છે. અને કષાય કયા છે? ક્રોધ, માન, માયા, લોભ, ઇન્ક્લુડિંગ અસ. ઇન્ક્લુડિંગ અસ. સમજી લો કે કોઈ એક જીવ હોય કે સપોઝ મલય છે, બહુ ગુસ્સા વાળો છોકરો, બહુ અતિશય ગુસ્સા વાળો, આપણને શું થાય? આવા લોકો શું ધર્મ શીખવાના? આ ગુસ્સાને તો કંટ્રોલ નથી કરી શકતા, ખ્યાલ આવે છે? પણ એ ગુસ્સો ક્યાં જઈને જાય છે? દસમા ગુણસ્થાનમાં જાય છે. સમજાય છે કે નહીં? ઓકે, પછી બીજું શું થાય? ત્યારે આ તો જો ક્યારે પણ જઈને બહાર જમે છે, રસ્તા પર હોય, રેકડી પર ખાય છે, એને શું ધર્મ મળવાનો? એને શું ધર્મ પ્રાપ્ત થવાનો? એ શું છે? એ અવિરતિ છે. પણ અવિરતિ ક્યારે જાય છે? ચોથા પાંચમા ગુણસ્થાન પર. એમાં પણ ગ્રેડેશન છે, એવી પ્રતિમાઓ લે છે અને કઈ વસ્તુ ક્યારે છૂટે છે, ઇટ મોર ડિટેલ. પણ પોઈન્ટ ઇઝ કે સૌથી પહેલા નિત્યત્વ છૂટે છે. આપણે શું કરીએ છીએ? ધર્મના નામે દસ લક્ષણમાં આપણે શાકભાજી નહીં ખાઈએ, ખાલી કઠોળ ખાશું. પછી આપણે શું કરશું? શમાવણીના દિવસે બધાને નિચામી ટુકડમ કરી દઈશું. પછી શું કરશું? એક છેલ્લો ઉપવાસ આપણે રાખી દઈશું. એટલું તો આપણે કરવું જોઈએ, બરાબર કે નહીં? અને કોઈ જરા વધારે ઉત્સાહી હોય તો શું કરે? મારે તો દસે દસ દિવસ ઉપવાસ, ટેન્શન જ નહીં, ખાવું પીવું નહીં. ને અને શું લાગે કે આપણે કેટલો ધર્મ કરી દીધો? કેમ ધર્મ કર્યો? કે આપણે જે રોજ કામ ધામની માથાકૂટમાં અંદર થયા હતા અને જે આપણા ભાવો ખરાબ થતા હતા, એની બદલે દસ દિવસ રજા લીધી તો મંદિર આદિમાં આવ્યા અને મંદિરમાં પરિણામ તો શાંત થયા ને આપણે, તો આપણે ધર્મ કર્યો. એકચ્યુઅલી આપણે શું કર્યું? આપણે અવિરતિને દૂર કરવાની ટ્રાય કરી અને એમાં દસ ઉપવાસ આદિ કર્યા, તો એનાથી ધર્મ થતો નથી, એનાથી કઈ બંધ અટકવાનું નથી. ખ્યાલ આવે છે કે નહીં? હવે આ તો આપણે દિગંબર જૈન ની વાત કરી, અન્યમાં તમે વિચાર કરી લો, ખ્યાલ આવે છે કે? તો આ એક સિમ્પલ ફેક્ટ ન જાણવાને કારણે કેટલા લોકો મિથ્યા ભ્રમમાં પડ્યા છે, કેટલા લોકો ઊંધી ઊંધી એફર્ટ કરે છે કે નહીં? હમણાં એક સમવન આઈ નો વેરી ક્લોઝલી, તો પાલિતાણામાં 108 જાત્રા કરી, કેટલા 30 ડેઝમાં, યંગ કેડ, એટલે હી ઇઝ પ્રોબેબલી વન ઓફ ધ યંગેસ્ટ, વોટ એવર. 108 જાત્રા કરી. હવે એ 108 જાત્રા કરી એટલે એના પછી મોટું પારણું કરવું, પછી સંગ જમણ આદિ કરાવવું, પછી બધે એ રથયાત્રા આદિ કાઢવી, એ રથયાત્રામાં તપસ્વી આદિ કરીને બધે ફરવું. આપણે કર્યું હતું આ બધું કરીને. ધર્મના નામે આપણે ખાલી આપણો ઈગો વધારે બુસ્ટ કર્યો, ખ્યાલ આવે છે કે નહીં? આપણને વધારે એમાં સેલ્ફ સેટિસ્ફેક્શન થયું, અરે મેં આટલું કરી નાખ્યું, ખ્યાલ આવે છે? અને જે પરિણામોમાં ચેન્જ થવા જોઈએ અથવા જે અંદર માન્યતા બદલાવી જોઈએ, ત્યાં તો કઈ ફરક ન પડ્યો. એટલે આ બધા છે ને, ખાલી બહારના એક્ટિવિટીઝથી આપણા કર્મના બંધ કાંઈ ચેન્જ થતા નથી. ઇનફેક્ટ એ યાત્રા કરતી વખતે જ જો અંદરમાં એવા પરિણામ હોય કે મને આનાથી પ્રેમ મળશે, આમ થશે, તેમ થશે, તો પુણ્ય બી નથી બંધાતું. નિત્યાત્વ તો એડ ઓન થાય જ છે, પુણ્ય બી નથી બંધાતું. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ કોન્સેપ્ટ સમજવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો આગળ આગળનો પોઈન્ટ લઈએ. હવે આમાં આગળનો પોઈન્ટ એ છે કે કયો ક્રમ હોવો જોઈએ, તો આ ક્રમ હોવો જોઈએ. એટલે જ્યાં તો અવિરતિ ક્રમાં કશાય નહીં હોય. કેમ એવો ક્રમ હોવો જોઈએ? કેમ કે પર્ટિક્યુલર ગુણસ્થાનમાં એ દૂર થાય છે, એ અહીંયા લખ્યું છે, એ મેં તમને કહી દીધું. આગળ હવે નિત્યાત્વથી જે બંધના કારણો છે એ જીવ અને અજીવ બંને પ્રકારના છે, એ પણ આપણે વાત થઈ ગઈ કે આમાં જે જીવના ભાવો જે છે એ તો જીવના પ્રકારમાં નિત્યાત્વથી છે, અને જે કર્મના પરિણામો આવીને જીવને બાંધે છે એ અજીવના જાતના કર્મ છે, એ પણ આપણે જોયું. હવે આગળ જો આ બંધના પાંચ કારણો કયા, એમાં અંતરંગ ભાવોની ઓળખાણ કેવી રીતના કરવી, આ થોડુંક વધારે સૂક્ષ્મ છે, સમજવાની ટ્રાય કરી. નિત્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાય અને યોગ, આ ભેદોને જીવ બાહ્ય રૂપથી જાણે પણ અંતરંગમાં એ ભાવોની જાતને ઓળખે નહીં તો મિથ્યાત્વ ટળે નહીં. શું કહે છે કે આપણે આ પાંચ તો સમજી લીધા, એના બધા ભેદ પ્રભેદ બધું સમજી લીધું, વર્ડમાં આપણને બધું ખ્યાલ આવી ગયો, પણ અંદર ભાવોમાં જો ન સમજાય તો એના ક્યારે છૂટતું નહીં. ફોર એક્ઝામ્પલ કે જેવી રીતે આપણે શું કહીએ છીએ કે મુનિરાજને, એટલે કે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી મુનિરાજ હોય, સપોઝ છઠ્ઠામાં હોય તો એમને પ્રમાદી કહી દીધા, ખ્યાલ આવે છે? મુનિરાજને પ્રમાદ કસાય છે, નિત્યા તો આવી નથી ગયા કેમ કે છઠ્ઠામાં, એટલે 1-5 વાળા બધા ગયા, પણ એમને નીચેના 3 હજી છે, ખ્યાલ આવે છે? તો મુનિરાજને પ્રમાદી કીધા અને સાથે પહેલા ગુણસ્થાન વાળાને પ્રમાદી કીધા. પહેલા ગુણસ્થાનમાં કોણ છે? આપણા જેવા જીવો. અને મુનિરાજ ક્યાં છે? છઠ્ઠા ગુણસ્થાને. તો આપણા પ્રમાદમાં ને એમના પ્રમાદમાં ફરક છે કે નહીં? તો કઈ જાતનો ફરક છે? કે આપણને તો આ બધા પ્રમાદ લાગુ પડે છે, આપણને આ બધા પ્રમાદ લાગુ પડે છે. હવે સપોઝ આપણને નિદ્રાનો પ્રમાદ લાગુ પડે, સપોઝ ઇમેજિન કરો કે આપણે હવે સન્ડે આફ્ટરનૂન આખો વીક કામ કર્યું હોય, ખૂબ થાકી ગયા હોય, તો સન્ડે આફ્ટરનૂન કમસેકમ 2-3 કલાકની ઊંઘ તો જોઈએ. અને મુનિરાજની નિદ્રા કેવી છે? રાતની પાછલા પહોરમાં, પહોરમાં એટલે કે રાતના પાછળના ટાઈમમાં, એટલે વેરી ક્લોઝ ટુ ધ ડોન. ઈ પણ એક પડકે સુએ, ઈ પણ જમીન ઉપર સુએ, અને કેટલું સુએ? કે ખાલી 0.5 સેકન્ડ, એટલે 0.5 સેકન્ડ એટલે કે વેરી વેરી શોર્ટ ટાઈમ. કેમ કે એમને એવો નિયમ છે કે દરેક અંતર મુહૂર્તમાં તો આત્માના અનુભવમાં જાય છે, તો ભાઈ સુતા સુતા તો આત્માના અનુભવમાં જાય નહીં, તો એ અંતર મુહૂર્તમાં આત્માનો અનુભવ કરે છે, વળી પાછા બહાર આવી જાય છે. હવે બહાર આવી ગયા ને એમાં એમને જરાક કંઈક નિદ્રાનો ઉદય આવે અને એટલો એમને પ્રમાદ થાય, ખ્યાલ આવે? અને 0.5 સેકન્ડ, 48 મિનિટ, એક મુહૂર્ત. આપણે જ્યારે ટાઈમનું કેલ્ક્યુલેશન પણ થોડું જોઈ લઈએ, જે આપણે જૈન ધર્મમાં ટાઈમ છે ને થોડોક અલગ રીતે કેલ્ક્યુલેટ કરે, જૈન ધર્મની એન્શિયન્ટ સ્ટાઇલ ઓફ કેલ્ક્યુલેટિંગ ટાઈમ, તો એમાં એક મુહૂર્ત થી કામ ચાલે છે. મુહૂર્ત, 1 મુહૂર્ત ઇઝ 48 મિનિટ. અંતર મુહૂર્ત એટલે અંતર મુહૂર્ત એટલે less than 48 મિનિટ, રાઈટ? સો ઇટ કેન બી 48 મિનિટ માઇનસ 1 સમય, દેટ ઇઝ ઓલ્સો less than 48. અને ઓન ધ લોઅર સાઈડ ઇટ કેન બી જસ્ટ 1 સમય. એટલે દેર ઇઝ અ યુનિટ કોલ્ડ આવલી. આવલી ઇઝ અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. એટલે 1 સેકન્ડ ને તમે સંખ્યા 1000 કરોડ ડિવાઈડ કરો, એટલે સમજો ને 1 નેનો સેકન્ડ, કે 1 પીકો સેકન્ડ, દેટ ઇઝ કોલ્ડ 1 આવલી. અપ્રોક્સિમેટલી, ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટ. તો 1 આવલી પ્લસ 1 સમય, સોરી માય હેન્ડરાઇટિંગ ઇઝ અ વેરી બેડ, પણ ખ્યાલ આવે છે? એટલે દેટ ઇઝ ઓલ્સો એનીથિંગ ગ્રેટર દેન ધીસ ઇઝ ઓલ્સો અંતર મુહૂર્ત. તો હવે મુનિરાજનું કયું અંતર મુહૂર્ત લેવું? કે અંતર મુહૂર્ત જ આરામ કરે છે, તો કયું લેવું? તો એ મોટા શાસ્ત્ર જયારે તમે ભણો તો એમાં અમુક ગુણસ્થાનના ટાઈમનું કેલ્ક્યુલેશન, આ 1.5 સેકન્ડ ને 1.5 સેકન્ડ ક્યાંથી આવ્યું ખ્યાલ નથી? તો એમાં ગુણસ્થાનના ટાઈમનું કેલ્ક્યુલેશન છે. જેમ જેમ ગુણસ્થાન ઉપર જાય એમ એમ એનું ડ્યુરેશન શોર્ટ થતું જાય. તો આપણી પાસે ખાલી જે 14th લાસ્ટ છે એનો ટાઈમ સ્કેલ છે આપણી પાસે, કે 14મા ગુણસ્થાનનો કાળ કેટલો? એટલે 5 લઘુ અક્ષર છે, અ ઈ ઉ ઋ લુ, એ 3ને તમે, એ 5ને તમે બોલો અને કેટલો ટાઈમ લાગે? એટલો ટાઈમ, બસ આટલો ટાઈમ 14th નો છે. 14 કરતા 12 ઇઝ લોંગર, 13th ને સાઈડમાં કાઢો, 12 કરતા 11 ઇઝ લોંગર, 10, 9, 8, એવી રીતના સમજો. સો દેન યુ કમ ટુ 6. તો 6નો કાળ ઇઝ પિલર સેકન્ડ ઓર આજુબાજુ, વોટ એવર ઇટ ઇઝ. પણ એવું પોપ્યુલરલી કહેવાય છે કે 0.5 સેકન્ડ ઇઝ 7માનો કાળ અને 1.5 સેકન્ડ ઇઝ 6માનો કાળ, ખ્યાલ આવે છે? તો હવે એમની નિદ્રાનો ઉદય ખાલી 1.5 સેકન્ડ સુધી હોય છે. એનીવે આપણે આપણો પોઈન્ટ શું છે અહીંયા, કે આપણે એટલું ડિટેલમાં ન જો, આપણો પોઈન્ટ એ કે મુનિરાજની નિદ્રા અને પ્રમાદ અને આપણી નિદ્રા અને પ્રમાદમાં બહુ ફરક છે. એટલે જે જીવ આ ખાલી બહારથી વાંચી જાય છે પણ આ વસ્તુના આંતરિક ભાવને નથી સમજતો, તો એના આ ક્યારે દૂર થતા નથી. આ ખ્યાલ આવે. આગળ વધી અન્ય કુદેવાદી સેવન અનુસાઈ હવે જો આમાં બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે, કોઈને વાંચ્યું હોય તો આ મોક્ષ શાસ્ત્રનો 8મો અધિકાર છે, એનું પહેલું જ સૂત્ર છે. એ 8મો અધિકારના પહેલા સૂત્રના 4-5 પેજીસ છે, તમે વાંચજો. મિથ્યાત્વ ઉપર બહુ ડિટેલમાં બહુ સરસ ડિસ્ક્રિપ્શન છે, એ વાંચવા લાયક છે. જેવી રીતના આપણા બધાના જીવનમાં મિથ્યાત્વ કેવું હોઈ શકે, તો નાની નાની વસ્તુ કે જેવી રીતના આપણે હવે વી વોન્ટ ટુ બી હેલ્થ કોન્શિયસ, રાઈટ? હેલ્થ કોન્શિયસ માટે આપણે સારું ડાયટ લઈએ છીએ, જોગિંગ આદિ એક્સરસાઇઝ કરીએ છીએ, બધું તો ઠીક છે, એ તો સાવ ગયું. પણ આપણા આપણા જ્ઞાનમાં જે થોડા પણ વિકલ્પ રહી જાય છે ને કે હેલ્થ કોન્શિયસ થવા માટે આમ કરવું જોઈએ, તો દેટ મીન્સ કે ત્યારે આપણે શરીરને પોતાનું સ્વરૂપ માનીએ છીએ કે નહીં? બધા આપણું સૂક્ષ્મ મિથ્યાત્વ. તો આવા સૂક્ષ્મ મિથ્યાત્વના ભાવો આપણા બધામાં અંદર ક્યાંક ક્યાંક થોડા ખાતરે પડેલા. હવે આને આપણે ઇન્ટ્રોસ્પેક્શનથી જ આપણે અંતરના વિચારોથી આપણે આને દૂર કરી શકીએ. ખ્યાલ આવે? તો એને સમજવા માટે આ અમુક 4-5 પેજીસ છે, તમે વાંચજો, તો એનાથી મિથ્યાત્વનું સ્વરૂપ તમને ખ્યાલ આવશે. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે આજે મિથ્યાત્વના ગ્રહિત મિથ્યાત્વના 5 ભેદો છે એનાથી આગળ આપણે જોઈશું. આ નજીક આવીને તમે વાંચી લેજો, ખ્યાલ આવશે. મારા અક્ષર બહુ ખરાબ છે, નહીં તો બુકમાં બધા ભેદ પ્રભેદ લખેલા છે. એ બધા આમાં લખેલા છે આ બુક માંથી. ચાલો ભીનવાણી બુક.
હે ભીનવાણી ભારતી સોની જપો દિન રે જ્યોતે શરણાગરે સો પાવે સુજે ભીનવાણી કે જ્ઞાન તે સુજે લોકાલો સો વાણી મસ્તક નમો સદા જય.
બોલો જીનવાણી માતનો જય.